તારીખ 21-2-1991 શ્રી પરમાગમસાર બોલ નંબર 445 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું દાદરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 614
વસ્તુ છે એટલે કોઈ બીજાની વાત નથી, પોતાની વાત છે. વિચારમાં આત્માનો વિચાર પણ પરરૂપે જ્યારે થાય છે ત્યારે આમ સમજાવવાનું જરૂરી તો થાય છે કે વાત પોતાની લેવાની છે, કોઈ બીજાની વાત લેવાની છે. તે આત્મા એટલે પોતે એમ કહે છે. પરલક્ષી નામના એ પ્રકારે આત્માની વાત પણ બીજાની વાત હોય તેવી રીતે વિચારવાની ટેવ થઈ ગઈ હોય છે. એ કારણથી પણ એમ કહેવું જરૂરી થાય છે કે અહીંયા આત્માની વાત એટલે પોતાની વાત ચાલે છે, એટલે પોતાની જાતને ભેળવવી એવું શાસ્ત્રનું અધ્યયન કરતી વખતે બરાબર લક્ષ્ય હોવું જોઈએ. પોતે જ ધ્રુવ સ્વરૂપ વસ્તુ છે, વસ્તુ છે એને ક્યાં શોધવાનું છે? જે વસ્તુ પોતે છે જ એટલે રિયાલિટી ધરાવે છે, એટલે પોતાની મોજૂદગી છે. જ્યાં પોતાની હયાતી અને પોતાની મોજૂદગી છે ત્યાં એને શોધવાનું ત્યાં પ્રશ્ન ઉપસ્થિત થાય છે. શું કહેવું કે પોતે છે કે નહીં? જ્યારે પ્રશ્ન કરે છે કે ધ્રુવમાં એકાગ્રતા કરવી છે પણ ધ્રુવને ક્યાં શોધવો, ત્યારે એમ કહે છે કે આ પ્રશ્ન કરે છે એ કોઈ હૈયાત પોતે છે એ પ્રશ્ન કરે છે કે પોતે હૈયાત નથી એની વાત છે? કોની વાત છે? જે પોતે મોજૂદગી ધરાવે છે એની તો વાત ચાલે છે, તો પછી એને ક્યાં શોધવો છે એમ કે છે. છતાં પણ જે ઉત્તર છે એ વિધિને દર્શાવનારો ઉત્તર છે. વિધિને દર્શાવે છે એટલે કાર્ય પદ્ધતિ કેવી હોવી જોઈએ એના ઉપર પ્રકાશ પાડે છે. તો એ સમયમાં વધારે ખુલાસો એમ છે. એક સમયની પર્યાય છે તે કોના આધારે છે? ચાલતી અવસ્થા છે, જે વર્તમાન અવસ્થા છે, વર્તી રહી એવી જે અવસ્થા છે એ એકલી અવસ્થા છે કે કોઈ કોઈ વસ્તુના આધારે છે? એમાં પ્રશ્ન કર્યો છે કે મિથ્યાત્વ અવસ્થામાં પર્યાય દ્રષ્ટિપણાને લીધે જીવને પોતાપણું માત્ર જેટલી જેવડી પર્યાય અનુભવ ગોચર થાય છે એટલો અને તેવો જ હું એવો અનુભવ પર્યાય દ્રષ્ટિએ રહ્યા કરે છે, વર્ત્યા કરે છે. એને એમ પૂછવામાં આવે છે કે જે અવસ્થા અનુભવાઈ રહી છે, જે અવસ્થાનો અનુભવ થાય છે, એ અવસ્થા માત્ર અધર છે કે કોઈ વસ્તુની અવસ્થા છે? કોઈ વસ્તુના આધારે અવસ્થા છે કે અવસ્થા એટલી અધર છે? આ પ્રશ્ન કર્યો છે. દ્રષ્ટાંત લઈએ કે કોઈ એમ કહે કે આ સફેદ કાગળ છે, મને કાગળની અવસ્થા દેખાય છે પણ કાગળ નથી દેખાતો, એમ કોઈ કહે તો કઈ કલ્પનામાં વિહાર કરે છે. ફરીથી કે કાગળની અવસ્થા દેખાય છે, અવસ્થા દેખાય અને અવસ્થા એ વગરની અવસ્થા દેખાય એ વાત ન સમજાય રહી છે. અવસ્થા દેખાય પણ અવસ્થા નો ધરનાર છે એ ન દેખાય, એ વાત કેટલી વિચિત્ર છે. બીજો એક દ્રષ્ટાંત લઈએ કે હીરો ચમકે છે, કોઈ એમ કહે કે હીરાની ચમક દેખાય છે પણ હીરો નથી દેખાતો, એ કેવી રીતે બને? બની શકે એવું છે? એ બની શકે એવું નથી. હીરાની ચમક એમ કહેતા હીરો તો સાથે આવી જાય છે. હીરાની ચમક દેખાય છે પણ હીરો નથી દેખાતો, તો પછી હીરાની ચમક કઈ કરી કેવી રીતે કહો છો તમે? કે હીરાની ચમક અને હીરો જુદા જુદા નથી, એક સાથે જણાય છે, એક સાથે સમજાય છે. એકલી અવસ્થા સમજાય એવું કદી બનતું નથી, બને તો એ કલ્પના છે, ખરેખર વસ્તુની સમજણ નથી. એમ કહે છે કે જે આત્માની અવસ્થા છે એ એક સમયની ભલે પર્યાય છે, એક સમયની એટલે વર્તમાન સમયની, એ કોના આધારે છે? એટલી અવસ્થા આગળ ચાલે છે કે કોઈ વસ્તુ છે ને એની અવસ્થા છે? કે વસ્તુ છે, વસ્તુ છે છે ને છે એટલે સદાય છે, વસ્તુ સદાય ટકતી છે, ક્યારે પણ એની વસ્તુની હયાતી નથી, મોજૂદગી નથી, એવું ક્યારે પણ નથી. ભલે અવસ્થા બદલાય આપણે પણ વસ્તુનું અસ્તિત્વ સાથે સાથે બદલાઈ જાય છે, એવું કઈ બનતું નથી. જો અહીંયા શું ગુરુદેવ ઉત્તર આપે છે કે જેને શોધવો છે, એકાગ્રતા કરવા માટે જે ધ્રુવ પદને શોધવું છે, ધ્રુવ આત્માની શોધ કરવી છે, એની શોધ અવસ્થા માફક કરાવે છે. કે જે ધ્રુવ અવસ્થા વગરનો છે. ધ્રુવ કેવું છે? કે ધ્રુવ તો ધ્રુવ છે, જેમાં અધ્રુવ એવી અવસ્થા નથી. પણ એની શોધ ક્યાંથી કરશો? અથવા જેમાં એકાગ્ર થવું છે, જે ધ્રુવ પદ છે આત્માનું, એક પદ સુધી એકાગ્રતા એ કરીને પહોંચવું છે, એ કોની મારફત જવાશે, કોના દ્વારા જવાશે, કેવી રીતે જવાશે, એની ચેનલ શું છે, આટલો સવાલ છે. તો કે અવસ્થાથી અવસ્થા ઉપરથી અવસ્થા એ ઉપર જવાય છે, અવસ્થા વિના અવસ્થા એ ઉપર જવાતું પણ નથી. આમ છે, એનો રસ્તો એ છે, બીજો રસ્તો નથી. અનિત્ય નિત્યને દર્શાવે છે આ ગુરુદેવના પ્રવચનમાં. એક વિષય આવતો હતો, અનિત્ય છે એ પોતે નિત્યને પ્રસિદ્ધ કરે છે. ભલે પોતે નિત્ય છે પણ પ્રસિદ્ધિ કોની છે એમાં? કે નિત્યમાં અનિત્યમાં નિત્યની પ્રસિદ્ધિ થાય છે, અને તેમાં અનિત્યની પ્રસિદ્ધિ ન વિશે ખરેખર તો પ્રગટ તો અનિત્યમાં અનિત્ય પણ છે, છતાં પણ અનિત્યમાં નિત્યની પ્રસિદ્ધિ થાય છે. આ દ્રષ્ટિએ ધ્રુવનો તત્વ લાગે છે, આ પ્રકારની દ્રષ્ટિથી ધ્રુવનો તત્વ લાગે છે. એક સમયની પર્યાયમાં વસ્તુ છે છે ને છે, એક સમયની પર્યાયમાં પહેલા ધ્રુવ વસ્તુનું મહાત્મા આવવું જોઈએ. એ શું કહે છે? આ વિષય નિર્ણયનો છે, ભાવ વસનનો છે. જેવી વસ્તુ છે એવી ભાવમાં ભાષા વિના એનો મહિમા આવતો નથી. વસ્તુ છે અનંત મહિમા, અનંત સામર્થ હોવાથી એનો મહિમા અનંતો છે, પણ એ જ્ઞાનમાં ભાષા વિના એનો નિર્ણય થયા વિના જેટલો મહિમા છે એટલો મહિમા ઉપજતો નથી, એટલો મહિમા આવતો નથી. તો કહે છે કે પ્રથમ તો વસ્તુ એક સમયની પર્યાયમાં એટલે વર્તમાન અવસ્થામાં ધ્રુવ વસ્તુનું મહાત્મા આવવું જોઈએ, કિંમત આવવી જોઈએ. ખરેખર વિચારવામાં આવે તો સંસાર કોનો છે કે જેને પોતાની કિંમત નથી અને સંસારિક સંસારના પદાર્થોની કિંમત છે એનો સંસાર છે. કોણ સંસાર છે? કે પોતે અનંત મહિમાવંત હોવા છતાં પોતાની કિંમત જેને ખોઈ છે, પોતાની કિંમત જેને આવતી નથી, અને પોતા સિવાયના જે પદાર્થો છે એની જેને કિંમત આવે છે એનો સંસાર છે. અહીંયા એમ કહે છે કે પહેલા તો ધ્રુવ વસ્તુનું એટલે પોતાના સ્વરૂપનું મહાત્મા આવવું જોઈએ, એની કિંમત આવવી જોઈએ, જેટલી છે એટલી કિંમત ભાસવી જોઈએ. સર્વજ્ઞ પરમાત્માએ જેના ગુણગાન કર્યા છે, દિવ્ય ધ્વનિમાં આત્મ સ્વરૂપના ગુણગાન કરવામાં આવ્યા છે. એ પદાર્થ પણ ગુણવંત છે, ગુણવાન પદાર્થ છે, એના ગુણગાન કરવામાં આવ્યા છે. દિવ્ય ધ્વનિમાં પણ મુખ્ય વિષય એ જ છે. દિવ્ય ધ્વનિમાં વિસ્તાર ઘણો થયો છે, એટલો બધો વિસ્તાર થયો છે કે 12 અંગની જે રચના છે 11 અંગને ચૂંટ પૂર્વક એ તો અનંતમાં લાગે છે. એટલો બધો વિસ્તાર દિવ્ય ધ્વનિમાં થયો છે. અનક્ષરી વાણી છે ને, આ તો અક્ષરાત્મક વાણી છે એટલે મર્યાદા થઈ જાય છે. એટલો બધો વસ્તુનો વિસ્તાર આવ્યો છે પદાર્થોનો બધી બાજુથી, તો પણ એ સમસ્ત વિસ્તારનું કેન્દ્ર સ્થાન શું છે? કે કેન્દ્ર સ્થાન પોતાનું આત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે એ સર્વત્ર ભગવાનની વાણીનું કેન્દ્ર સ્થાન છે, એને કેન્દ્રમાં રાખીને બધી વાત કરી છે. દિવ્ય ધ્વનિમાં સર્વજ્ઞ પરમાત્માએ એટલે કહે છે કે સર્વજ્ઞ પરમાત્માએ જેના ગુણગાન કર્યા છે એ અનંત અપાર અપાર મહિમા વાળી જીવ આત્મા છે પણ, અને જિજ્ઞાસા આપવી જોઈએ. જેને જિજ્ઞાસા હોય એ શોધ કરે, જેને જિજ્ઞાસા ન હોય એ શોધ કેમ કરે? તો એની જિજ્ઞાસા લાગવી જોઈએ, અને એ જિજ્ઞાસા એવી લાગવી જોઈએ કે જ્યાં સુધી એને શોધ ન થાય ત્યાં સુધી બીજે બધેથી ચિત્ત ઉડી જાય, જેનો રસ ઉડી જાય, ચિત્ત ઉડી જાય એટલે રસ ઉડી જાય, એની જિજ્ઞાસા એક વાત લાગવી જોઈએ. બહુ કિંમતી હીરો સુવર્ણો હોય, પથ્થર નો હીરો, તો પણ ઉડી જાય છે માણસ. હીરો હીરો ની આખો દિવસ ભૂલતા બહુ જ થયો, પણ આ હીરો મળતો નથી. આ બહુ કિંમતી ચીજ થી ઘરમાં લાખો ની કિંમતમાં ન જોડે તો ખાતા ખાતા પણ એ જ વિચાર આવે અને ઊંઘવું હોય તો પણ ઊંઘાય નહીં, કેમ કે બહુ કિંમતી ચીજ ખોવાઈ ગઈ છે. એવું કઈ આની અંદર જો થતું હોય તો એ ખરેખર શોધવા નીકળ્યો છે. પણ એવો પ્રકાર ન ઉત્પન્ન થતો હોય તો એ ખરેખર શોધવા નીકળ્યો છે કે કેમ, એમાં શંકા કરવા જેવી વાત છે. એ વાત ગુરુદેવશ્રીએ કરી છે, અમને આમ જ છે. વચનામૃત એક સોની લેવું પાન 56 સિંહ ચારે કોર ફરતા હોત અને જેમ ઊંઘ ન આવે, હથિયારબંધ પોલીસ પોતાને મારવા ફરતો હોય, પાછળ પડી ગયો હોય પોલીસ ગમે ત્યાંથી ગિરફ્તાર કરો, અને જેમ ઊંઘ ન આવે ગમે ત્યાં સુધી ઊંઘ જાય, ઘરે જઈને પણ ન સુવે, કોઈકના ઘરે જાય સુવા તો પણ ઊંઘ ન આવે, તેમ તત્વ નિર્ણય ન કરે. તત્વ નિર્ણય કે પોતાના સ્વરૂપનો સ્વતત્વનો નિર્ણય ન કરે ત્યાં સુધી એને સુખેથી ઊંઘ ન આવે. આવી એક દશા થાય છે ત્યારે તત્વનો જે નિર્ણય થાય છે, ભાવ ભાષણ થાય છે, અનુભવ તો એ પછી થશે, મહિમા આવ્યા પછી થશે. નિર્ણય થતા મહિમા આવશે અને મહિમાના ફળ સ્વરૂપે અનુભવ થશે. પણ નિર્ણય કરવામાં આ ભૂમિકા ઉત્પન્ન થાય છે. આ પ્રકારના પરિણામની અંદર ચિહ્નો અને લક્ષણો ન થતા મેળવવાનો વિષય છે, પરિણામનો વિષય છે. એને પોતાની નક્કી સમજવી જોઈએ કે આવું થયા વિના નિર્ણય થતો નથી, અનુભવ તો થવાનો છે ક્યાંથી. અથવા જે જે ધર્માત્માઓને સ્વરૂપાનુભવ થયો છે એટલે કે અનુભવમાં સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે, તેને તેને પ્રથમ નિર્ણય થયો છે. એ નિર્ણયને સ્પષ્ટ અનુભવાંશે પ્રતિકી એમ શ્રીમદજી કહે છે. અને રાગનો અંશે અભાવ કરીને નિર્ણય થાય છે એમ ગુરુદેવશ્રી 144 ગાથાના પ્રવચનમાં કહે છે, જે આત્મધર્મના શતાબ્દી અંશમાં એ ખેંચાય છે. એવો નિર્ણય એકવાર ઊંઘ ઉડી જાય પછી થાય છે, ખાવા પીવામાંથી રસ ફીકા પડી જાય પછી થાય છે, ત્યાં સુધી એ નિર્ણય થતો નથી. જેને થયો છે એને આ પ્રકારે થયો છે, બીજા પ્રકારે કોઈને થયો છે એમ બન્યું નથી, બનવાનું પણ નથી. બધી સિદ્ધાંતિક વાત છે.
આવી પરિસ્થિતિ નહીં આવવાનું કારણ છે, આવી પરિસ્થિતિ નહીં આવવાનું કારણ છે,
જરૂરત નથી લાગી, પોતાને જરૂરત નથી લાગી. આપણે રોજ જીવન જીવીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, ઊંઘીએ છીએ, ખાવું પીવું બધું આરામથી બને છે, કાંઈ મોટી આપત્તિ માટે આવી પડી નથી. ટેન્શનમાં એને ખાવું પીવું ને ઊંઘું ઉડી જાય છે. પણ જેને જીવનમાં સામાન્ય રીતે ટેન્શન નથી અથવા જે કાંઈ છે એને ગણતો નથી એવી પરિસ્થિતિ છે, તો આરામથી ખાઈ પીને સુઈ જાય છે માણસ, એને જરૂરત નથી લાગી. જરૂરત નથી લાગી ત્યાં સુધી જીવને જરૂરત વિના શોધ ઉતરે એ જીવના સ્વભાવમાં નથી. અને જરૂરત લાગે ને શોધ ન ઉપડે એ પણ જીવના સ્વભાવમાં નથી. આ તો સ્વભાવગત વાત છે. કરવું પડે ને થઈ જાય આપો આપ જ થાય એવી પરિસ્થિતિમાં પસાર થવાનું છે, કરવું પડે કરવું પડે તો પરાણિત કરવું પડે એવી વાત થઈ ગઈ, તો એમાં કઈ કામમાં ભલેવાર હોય નહીં. કોઈની પાસે પરાણે કામ કરાવો તો એ કામમાં શું સફળતા મળવાની, પોતાના ઉત્સાહથી કરે તો એ કામ સારું અને સફળ થાય છે. એટલે શ્રીમદજીએ કહ્યું છે કે ઉલ્લાસિત વિર્યવાન તત્વ પામવાનો મુખ્ય અધિકારી છે, આવે છે એ વચન આવે છે. તો પોતાના સ્વકાર્યની આત્મહિતનો કેટલો ઉત્સાહ છે, એની કોઈ ચૂપટી છે, એની કોઈ માપપટ્ટી છે કે હા, જેને પૂરેપૂરી જરૂર છે, કોઈ પણ ભોગે કામ કરી જ લેવું છે આયુષ્ય પૂરું થાય પહેલા, આ ભવ અનંત ભવનો નાશ કરવા માટે આવ્યો છે, અનંત ભવનું ભવભ્રમણ ચાલુ રહે એવા ભાવમાં ભવને વ્યતીત થવા દેવો એમ ન થવું જોઈએ. પૂજી બેસના વચનામૃત એવા ભાવમાં ભવને વ્યતીત થવા દેવા યોગ્ય નથી, એટલી એની તૈયારી હોય કે સામાન્ય કામ નથી. જગતમાં તમામ કામ કરતા એ મોટામાં મોટું કામ છે કે અનંત ભવનો નાશ કરવાનું અહીંયા બીજ વાવી દેવું છે. અહીંયા બીજ પડી ગયું તો આગળનું કામ આપોઆપ થવા લાગશે, અહીંયા એ બીજ ન વાવ્યું તો વાત ખલાસ છે. અને એ બીજ વાવવા માટે એને યોગ્ય જે કાંઈ ખેડાણ કરવું જોઈએ, ભૂમિકા થવી જોઈએ, એ થવું ઘટે છે અને એમાં બીજ વાવવાનું ઘટે છે. આટલું ઓછામાં ઓછો કરવાનો જેનો દ્રઢ નિર્ધાર છે એને એ ઉત્સાહ ઉઠે છે, અંદરથી ઉત્સાહ આવે છે. વચનામૃતમાં એ વાત લીધી છે, બીજા જ વચનામૃતમાં અંતરથી જેને લગ્ની લાગી એમ કરી લગ્ની લાગી નથી, અંતરથી જેને લગ્ની લાગી છે એની લગ્ની માર્ગ કરી આપશે બીજું વચનામૃત છે. એટલે એ રીતે આ આત્મા કોણ છે, આવી અપાર મહિમા વાળી ચીજ કોણ છે કે જેના પ્રથમ દર્શનથી જ અનંત ભવભ્રમણનું બીજ બળી જાય છે, એ જીવને પછી અનંત ભવભ્રમણ રહેતું નથી. બહુ મર્યાદિત છે એનો કઈ ગણતરી નથી, મર્યાદિત બે ચાર ભાવ પાંચ ભાવ થાય કોઈ ખાસ ગણતરીનો વિષય નથી, એવી અપાર મહિનાવાળી ચીજ છે. પણ અથવા જે અનંત શાંતિનો પિંડ છે અને એ અનંત શાંતિના પિંડ ઉપર દ્રષ્ટિ માત્ર જવાથી, દ્રષ્ટિ સ્થાપવાથી જેને જગતના કોઈ સંયોગો અશાંતિ પહોંચાડી શકે નહીં, જગતની કોઈ પ્રતિકૂળતાઓ એને અશાંતિ પહોંચાડી શકે નહીં, એની કિંમત કેટલી? કોઈ ચીજ એને અશાંતિ નથી, સાપની નારકીમાં પણ શાંતિ ક્યાંથી આવે છે? એટલા પ્રતિકૂળ સંયોગો સમ્યક દ્રષ્ટિ આત્માને અશાંત કરવાને સમર્થ નથી, દુઃખ પહોંચાડવાને સમર્થ નથી, એ સુખની કિંમત કેટલી? સુખના કોઈ સાધનો જ્યાં કામમાં નથી આવતા, આ પીડા થાય છે ને માણસ, જબરજસ્ત પીડા થતી હોય અને કોઈ દવા લાગુ જ ન પડતી હોય, દવા પણ લાગુ પડે પછી બીજી ચીજ તો શું કામમાં આવે? સગા સંબંધી જોવે કે આ દુઃખી થાય છે, કઈ મટાડી શકે છે? તેમ બીજી ચીજ કઈ કામમાં આવતી નથી, બધી ચીજ એમ ગમે તેટલી હોય તો એમને એમ રહી જાય છે, દવા નિષ્ફળ જાય છે. કોઈ જગતના પદાર્થો દુઃખ મટાડવાને સમર્થ ન હોય એવી સ્થિતિમાં પણ જે દુઃખી ન થાય અને સુખી થાય એની કિંમત કેટલી, એની કિંમત આપવા માટે જગતની અંદર કોઈ ટર્મ નથી, કોઈ પદાર્થ નથી, કોઈ ઉપમા નથી, કોઈ વસ્તુ નથી. એટલે એની કિંમત એ પ્રકારે જયારે આવે છે ત્યારે બધું ગમ થઈને એની મુખ્યતા આવે છે. એવી ચીજ છે પણ એમ કહીને એની કિંમત કરાવી છે. એ કઈ કેવી ચીજ છે કે જેના સામર્થ્ય નો પાર નથી, જેની શક્તિ નો પાર નથી. બેહદ શક્તિ છે જેની, જેને આશ્ચર્યતા અને અદભુતતા નો પાર નથી. મહા આશ્ચર્યકારી ચૈતન્ય પદાર્થ છે, અદભુત થી પણ અદભુત છે. શ્રીમદજી એમ કહે છે કે આ જે સ્વરૂપનો નિર્ણય અથવા ભાવભાષણ થાય છે ત્યારે જીવને એનો સંસ્કાર પડે છે. એ સંસ્કાર કદી નિર્મૂળ થતો નથી. વસ્તુ એટલા બધા સામર્થ્યથી ભરેલી છે, અદભુત થી અદભુત કહ્યું ને, કે જેના ભાવ ભાષણ થી ઉત્પન્ન થયેલો જે સંસ્કાર નિર્મૂળ થાય ને કોઈ કાળ માટે ખસે નહીં, જાય નહીં. ત્યાં સુધી એવી વાત લીધી કે કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ કદાચ સમ્યક દર્શનને વમી નાખે અને મિથ્યા દ્રષ્ટિ થાય તો ફરીને પાછું એ સમ્યક દ્રષ્ટિ કયા કારણથી થશે? સંસ્કારના બળથી. અસ્તિત્વ ગ્રહણ કર્યું છે અને એ વખતે જે સંસ્કાર કર્યો છે એના બળથી થશે. સમ્યક દર્શનને કારણ ન લીધું, કેમ કે એ તો ગયું છે. સમ્યક દર્શન જાય છે પણ સંસ્કાર જતા નથી, એમ કે છે. એટલું સંસ્કારનું બળ લીધું છે. જાણે કે ધ્રુવ ચીજના સંસ્કાર જાણે ધ્રુવ ન હોય એવી આ વાત છે. જેની આશ્ચર્યતાનો અને અદભુતતાનો પાર નથી, જેની શક્તિઓનો પાર નથી, સંખ્યાએ પણ પાર નથી અને એક એક શક્તિના સામર્થ્યનો પણ પાર નથી, એવી મહિમાવાળી વસ્તુનો જ્ઞાનની પર્યાયમાં નિર્ણય કરતા સમાજ લીધી, એવી મહિમાવાળી વસ્તુનો જ્ઞાન પર્યાયમાં નિર્ણય કરતા એ ધ્રુવ વસ્તુનો ખરેખર મહિમા આવે છે. નિર્ણય વગર મહિમા નહીં આવે. યથાર્થ નિર્ણય થાય, અંશે રાગનો અભાવ કરીને નિર્ણય થાય, એટલે કે સ્વસન્મુખ થઈને નિર્ણય થાય, અનાદિને રાગની પ્રધાનતા છોડીને નિર્ણય થાય, જ્ઞાનના આધારે જ્ઞાન પર્યાયમાં જ્ઞાન સ્વભાવનો નિર્ણય થાય તો એને ધ્રુવ વસ્તુનો મહિમા આવે છે. તો જ્ઞાન સ્વભાવ કહો કે ધ્રુવ વસ્તુ કહો, તેનો મહિમા આવે છે. અને એ મહિમા આવતા પર્યાય સહેજે સહેજે ધ્રુવમાં ઘણી જાય છે. એવી પર્યાયની સહજ સ્થિતિ ઉત્પન્ન થાય છે એ કહે છે ગુરુ. એ મહિમા આવતા આવતા જેવું સ્વરૂપ છે એવો મહિમા આવતા, એટલે જેવું મહિમાવંત સ્વરૂપ છે એવો ને એટલો જ મહિમા આવતા પર્યાય ધ્રુવમાં સહેજે ઘડી જાય છે. પર્યાય ક્યાં જોયે છે? એક સામાન્ય એનો જનરલ સિદ્ધાંત વિચારીએ તો કે પર્યાય ક્યાં જોયે છે? કે જ્યાં પર્યાય જેનો મહિમા કરે છે ત્યાં જોવે છે. જગતમાં પણ પર્યાય ક્યાં જોવે છે? કે જેને જેનો મહિમા છે ત્યાં તેની પર્યાય ઢળે છે, ઢાળવી પડતી નથી, આપોઆપ જ ઢળી જાય છે. તો એમ કહે છે કે એક વખત તારા સ્વરૂપનું મૂલ્યાંકન કરીને સાચો નિર્ણય કર, અને એ નિર્ણય કરતા તને જે મહિમા ઉપસશે એ મહિમાના ફળ સ્વરૂપે સમ્યક દર્શન અને સ્વાનુભવ છે. સમ્યક દર્શન બીજી ભાષામાં કહીએ તો કે સમ્યક દર્શન એ બીજું કાંઈ નથી પણ સ્વરૂપ મહિમાના ફળ સ્વરૂપે ઉત્પન્ન થયેલી એક દશા છે, એનું નામ સમ્યક દર્શન. એ સ્વરૂપ મહિમાનો એક તબક્કો છે. સ્વરૂપ સ્વરૂપે કરીને નિર્વિકલ્પ છે અને એ નિર્વિકલ્પ સ્વરૂપનો જે રસ છે એ પણ નિર્વિકલ્પ છે. રસ તો સદાય નિર્વિકલ્પ છે. જેનો વિષય નિર્વિકલ્પ હોય એનો રસ તો નિર્વિકલ્પ જ હોય ને. અમસ્તો રસ તો નિર્વિકલ્પ છે. રસનો વિકલ્પ નથી, રસ તો નિર્વિકલ્પ જ છે. તો જેનો વિષય નિર્વિકલ્પ હોય એ તો રસ નિર્વિકલ્પ અને રસનો વિષય નિર્વિકલ્પ, એને નિર્વિકલ્પ થતા શું વાર લાગે એમ કે છે. એક તો પાણીનો સ્વભાવ નીચે જવાનો ને એમાં એને ઢાળ પડે તો પછી એને દરતા શું વાર લાગે? દરી જાય, દરતું ઉઠી જ ન શકાય. એમ રસ પોતે નિર્વિકલ્પ અને જ્ઞાનનો વિષય નિર્વિકલ્પ, તો એ જ્ઞાનને નિર્વિકલ્પ થતા શું વાર લાગે? કે સહજ માત્રમાં સ્વરૂપનો નિર્વિકલ્પ સ્વરૂપનો મહિમા નિર્વિકલ્પતાને સહજ માત્રમાં ઉત્પન્ન કરે છે. આહા, ગુરુદેવને તો પ્રવચન કરતા સ્વરૂપ લક્ષ્મા છે, અદભુતથી અદભુત સ્વરૂપ લક્ષ્મા છે એટલે અદભુતતાના વાચક શબ્દો મિનિટોમાં ફરી ફરીને આવતા હતા એમના શ્રીમુખે. અનંત અનંત ગુણનો પિંડ પ્રભુ છે. કેવું આશ્ચર્ય લાગે છે કે અનંત અનંત ગુણનો પિંડ પ્રભુ છે. એના દરેક ગુણો મુક્ત સ્વરૂપ છે. ગુણમાં ક્યાં બંધન છે? દરેક ગુણો તો મુક્ત સ્વરૂપ છે અને વિતરાગ સ્વરૂપ છે. સ્વરૂપમાં ક્યાં રાગ છે? ગુણમાં ક્યાં રાગ છે? દરેક ગુણો મુક્ત સ્વરૂપ છે, વિતરાગ સ્વરૂપ છે. એનું જ્ઞાન થઈને પ્રતીતિ થઈ, શું પ્રતીતિ થઈને જ્ઞાન થયું ન લીધું? એનું જ્ઞાન થઈને પ્રતીતિ જ્યાં થઈ એટલે બસ વાત પૂરી થઈ ગઈ, જાણે ખલાસ થઈ ગયું. એનું જ્ઞાન થઈને પ્રતીતિ થવી જોઈએ અને સ્વસંપૂર્ણતામાં યથાર્થ જ્ઞાન થાય અને પ્રતીતિ ન થાય એવું કદી બને નહીં. એનું જ્ઞાન થઈ અને પ્રતીતિ થઈ એટલે બસ ખલાસ થઈ ગયું. બસ ખલાસ થઈ ગયું એટલે શું? કે મૂર્તિ એની પ્રતીતમાં આવી, પ્રતીતમાં આવી એટલે હાથમાં આવી એમ કે છે. ભલે મુક્ત થવામાં કોઈ 2-5-10 ભાવ હોય તો પણ એને મુક્તિ જાણે હાથમાં આવી. દ્રષ્ટિએ ત્યાં મુક્ત સ્વરૂપનો કબજો લીધો. આ સુગંધી શબ્દ રાખ્યો છે. દ્રષ્ટિ તો વસ્તુ કે પર કબજા કરી લેતી હૈ, और कब्जा कर लेती है उसमें भी भेद पड़ता है. क्योंकि कब्जा कर लेती क्या स्वयं ही वस्तु है कुछ मुक्त स्वरूप है एने मुक्ति की शंका पड़ती नहीं. मुक्ति की प्रतीत एट खातरी थाय કે હું અલ્પકાળમાં સર્વથા અવસ્થા દ્રષ્ટિએ પણ મુક્ત થવાનો છું, સ્વરૂપે કરીને તો મુક્ત જ છું, શક્તિમાન ગુણમાં સ્વભાવમાં તો બંધન છે જ નહીં, પણ અવસ્થા દ્રષ્ટિએ વિચારતા પણ હું અલ્પકાળમાં મુક્ત થઈ જવાનું છું, સંપૂર્ણ શુદ્ધ થઈ જવાનું છું, એવી ખાતરી જ્યાં પ્રતીત થઈ, મુક્ત સ્વરૂપની જ્યાં પ્રતીત થઈ ત્યાં પોતાની પૂર્ણતાની મોક્ષ પર્યાયની પણ પોતાને ખાતરી આવી જાય છે. ખાતરી આવી જાય છે એટલે અલ્પકાળમાં હું થઈ જઈશ, નિશંકતા થઈ જાય છે. ખાતરીનો અર્થ એ છે પોતાને એ વિષયમાં શંકા નથી પડતી કે હજી મારું ભવભ્રમણ હશે તો, લાંબુ હશે તો, કેટલું હશે તો, એ પ્રશ્ન નથી રહેતો. કેમ કે વસ્તુ પ્રત્યક્ષ છે, મુક્ત સ્વરૂપ એવી વસ્તુ પ્રત્યક્ષ છે, અને એ પ્રત્યક્ષ વસ્તુને પ્રત્યક્ષ જ્ઞાન વડે અનુભવ ગોચર કરવામાં આવે છે, અને જે પ્રત્યક્ષ જ્ઞાન વડે અનુભવ ગોચર કરવામાં આવે છે એ જ મુક્ત થવાની કાર્ય પદ્ધતિ અથવા વિધિ છે. તો જેને વિધિ હાથમાં આવી ગઈ અંશે મુક્ત થવાની, એને આમંત્રણ મુક્ત થઈ જવાશે એ બાબતમાં શંકા કેવી રીતે, એ વિષયમાં એને શંકા રહેતી નથી, એકદમ નિશ્ચિત થઈ જાય છે. એટલે દ્રષ્ટિ અપેક્ષા એ તો એની મુક્તિ થઈ ગઈ એમ પણ કહેવામાં આવે છે, અને તે યથાર્થ છે. એટલે અમૃતચંદ્રાચાર્ય દેવે સમ્યક દ્રષ્ટિ માટે એક કળશની અંદર એવો શબ્દ વાપર્યો છે કે સહી મુક્ત એવ, તે મુક્ત જ છે, અમે તો એને મુક્ત જ જોઈએ છીએ, અમે એને હવે બંધાયેલો જોતા નથી. એ રીતે અહીંયા 445 રચનામૃતમાં ગુરુદેવશ્રીએ બીજી વિષય વાત કરી છે. નિષ્ફળપણું થાય છે એમ દાન ભક્તિ થઈ છે. અમારા પરિણામોને તપાસતા તપાસવા તથા ગુણ થઈ જાય તે હેતુએ આ પત્ર 496 સમજવાની ભાવના છે. હવે આ જે પત્ર છે 496, એમાં એ વિષય લીધો છે કે મોક્ષજી ખરેખર જેને પૂર્ણ શુદ્ધતા પ્રાપ્ત કરવી છે એનું જેનું ધ્યેય છે જીવનમાં, એનું મોક્ષ જીવ કયો છે. એવા મોક્ષ જીવને પોતાના ચાલતા વ્યવહારિક જીવનમાં એવો સિદ્ધાંત હોય છે, એનું પોતાનું એ પ્રકારનો જેમ ધ્યેય બાંધ્યું છે તો એ ધ્યેયને અનુસરીને આવો સિદ્ધાંત હોય છે કે મારે મારું વ્યવહારિક જીવન પણ ન્યાય નીતિમાં જ વ્યતીત કરવું છે, ન્યાય નીતિથી વિરુદ્ધ જઈને મારે જીવન જીવવું નથી. આ સ્થૂળ દોષ છે. સ્થૂળ દોષને પણ ગૌણ કરી જાય એટલે કે રાખવા ચાહે તો એ પોતાના નિર્દોષતાના ધ્યેયથી પ્રતિકૂળ છે. એટલે વ્યવહારિક જીવનમાં પણ મૂળમાં અખંડ નીતિ પાળવાનો પોતાનો સિદ્ધાંત હોવો પડે છે, એને વળગી રહેવાનું મોક્ષનું વલણ હોય છે. જો એનું વલણ ન હોય તો જે કઈ તત્વજ્ઞાન સંબંધિત ઉપદેશ આપે એ ઉપદેશની એને અસર ન થાય. હવે એ કેવી રીતે એમ બને છે? માણસ અનિતિ ક્યારે કરે છે? આ ધન આદિ પ્રાપ્ત કરવામાં અનિતિ કરે છે ને, તો અનિતિ ક્યારે કરે છે? કે જ્યારે સંયોગિક પદાર્થોમાં તીવ્ર સુખ બુદ્ધિ હોય તો. સંયોગમાં જે જે પદાર્થો અનુકૂળતાના ગણાય છે એવા પદાર્થોને સંયોગની અનુકૂળતામાં તીવ્ર સુખ બુદ્ધિ હોય ત્યારે માણસ નીતિમત્તાનું પણ ધોરણ છોડીને અનિતિથી કાર્યો કરે છે. હવે એ જે તીવ્ર સુખ બુદ્ધિ છે એ શું દર્શાવે છે? કે જો શ્રદ્ધાથી એનો વિચાર કરવામાં આવે, એટલે દર્શન મોથી એનો વિચાર કરવામાં આવે, તો જેટલી સંયોગમાં સુખ બુદ્ધિ તીવ્ર એટલો દર્શન મો તીવ્ર. જેટલી સંયોગોમાં અનુકૂળતાને સુખ બુદ્ધિ તીવ્ર એટલો દર્શન મો તીવ્ર છે. તો જીવને ઉપદેશની અસર ક્યારે ન થાય? કે એને દર્શન મોહ રૂપી ગોદડું વધ્યું હોય તો શ્રી ગુરુના ઉપદેશની લાકડી વાગતી નથી. ઉપદેશ છાયામાં એ વાત કરી છે અમે કે જ્યારે દર્શન મોહ રૂપી ગોદડું વધ્યું હોય તો શ્રી ગુરુના ઉપદેશની લાકડી નહીં વાગે, એટલે અસર નહીં થાય, નિષ્ફળ જશે. અને જેને પાતળું મલમલ જેવું ધોતિયા જેવું વસ્ત્ર વીધું હશે એને લાકડી ઉપદેશની વાગશે, એટલે જેનો દર્શનનો પાપડો પીળ્યો હશે એને ઉપદેશની અસર થવાની છે. જેનો દર્શનનો તીવ્ર હશે એને ઉપદેશની અસર નથી થઈ શકતી. એ ન્યાય એમાં લાગુ પડે છે. આ પત્રમાં જે સિદ્ધાંતિક રીતે ન્યાય નીકળે છે એ દર્શન મોહ સંબંધિત છે. અન્યાય અને અનિતિ એ મુખ્યપણે તો ચારિત્રનો વિષયક દોષ હોવા છતાં જ્યારે જીવને હજી દર્શન મોહ ગયો નથી ત્યાં માત્ર ચારિત્રનો દોષ છે એમ કરીને જો એને ગૌણ કરે કે હળવો કરે તો એ પ્રકારની દર્શનની તીવ્રતાને પ્રસિદ્ધ કરે છે, પ્રદર્શિત કરે છે. એટલા માટે પહેલેથી એ વાત છે કે મારે તો સર્વ દોષથી મુક્ત થઈને શુદ્ધ થવું છે. આ સિદ્ધાંત સૂત્ર ગુરુદેવ શ્રી આપણને આપ્યું કે પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. એ સૂત્ર જે આપ્યું છે એ પાયો નાખવાની વાત છે. 14 ગુરુ સ્થાનથી પાર જઈને 15 માળનું મકાન કરવું છે, એનો પાયો 15 માળ જીએ એવો જોશે. રેતીમાં એ મકાન ચણી શકાશે નહીં. એટલે ત્યાં કોઈ બચાવ કરી જાય કે આ તો ચારિત્રની વાત છે, ચારિત્રનો દોષ છે એમ નથી. દોષનો બચાવ કરવો, એ દોષને પોષણ આપવું અથવા દોષની રુચિને વધારવા જેવી વાત છે. અને જે દોષની રુચિ જેને તીવ્ર હોય એને કહેવાની જરૂર નથી કે એનો દર્શન મો તીવ્ર જ હોય, એને માત્ર ચારિત્ર મોહનો દોષ છે એવી રીતે લઈ શકાય નહીં. એટલે એ દ્રષ્ટિએ આ પત્રનો વિષય સમજવા યોગ્ય છે. એટલે મુમુક્ષ માટે એમણે એ વાત નાખી છે કે મુમુક્ષ એ જીવે તો અખંડ નીતિ મૂળ પ્રથમ આત્મામાં સ્થાપન જોઈએ.
પોતાનું લક્ષ્ય ન બાંધ્યું હોય ત્યારે જ આવા દોષ ઉત્પન્ન થાય.
અત્યારે આવા દોષ ઉત્પન્ન થવાની સંભાવના છે. લક્ષ્ય બરાબર ન હોય, પાયો બરાબર ન હોય, અને પાયો નાખ્યા વગર, પાયો ખુલ્યા વગર અને પાયો બરાબર બાંધ્યા વગર મકાન ચણવા જાય તો હું દશા થાય? એને એમ કે હું ઈટ ઉપર ઈટ મૂકું છું પણ ક્યારે પડી જશે પત્તાના મહેલની જેમ, એને ખબર પડશે નહીં. શરીરથી જુદું એમ સાંભળે છે પણ અનુભવ તેવો કેવી રીતે થાય? એમ સાંભળે છે, એ સાંભળેલું જો સંમત થયું હોય તો, સાંભળેલું જો સંમત જ ન હોય તો એને અનુભવ કરવાનો કોઈ પ્રયત્ન ની દિશા મળે એવી પ્રશ્ન નથી. પણ સાંભળ્યું છે, સંમત કર્યું છે એ વિચાર દશામાં અને વિચારની ભૂમિકામાં સાંભળેલું સંમત કર્યું. વિચારમાં જુદાપણું પરોક્ષ છે અને અનુભવમાં જુદાપણું પ્રત્યક્ષ છે. વિચાર જ્ઞાન પણ જ્ઞાન છે અને અનુભવ જ્ઞાન પણ જ્ઞાન છે, પણ બે જ્ઞાનમાં બહુ મોટો અંતર છે. વિચાર જ્ઞાનમાં પરોક્ષતા છે, વિચાર જ્ઞાનમાં એટલો રસ પણ હોતો નથી અને વિચાર જ્ઞાનમાં એટલું બળ પણ હોતું નથી. જ્યારે અનુભવ જ્ઞાનમાં પ્રત્યક્ષતા છે, અનુભવ જ્ઞાન બળવાન છે અને જે સંબંધિત અનુભવ છે એનો એમાં રસ રહેલો છે, એટલે મને વિચારમાં આવ્યો અને મને એમાં હવે વાંધો નથી, એ વાત વિચારથી સ્વીકારું છું, માટે હું માનું છું, એવી માન્યતાનો એને સંતોષ લેવો જોઈએ નહીં. એ તો એને વિકલ્પનો સંતોષ લીધો છે, ખરેખર એમાં એને જ્ઞાન થયું છે એ વાત ગણવી જોઈએ નહીં, સંમત કરવી જોઈએ નહીં. કેમ કે આ તો જુદાપણો તો અનુભવ કરવાનો વિષય છે અને અનુભવ છે એ વેદનની ચીજ છે, અથવા વેદન કહો કે અનુભવ કહો એ શબ્દ જુદા છે, પર્યાય એક જ છે. તો શરીરથી જુદાપણાનું વેદન સાતા અને અસાતાના કાળમાં એને થવું ઘટે છે. સાતા વેદાય ત્યારે તો ખ્યાલ નહીં આવે, પણ અસાતા વેદાય ત્યારે રસ તીવ્ર થાય છે. અસાતા વેદની એ વખતે એને તપાસવું જોઈએ કે આમાં જ્ઞાનની સત્તામાં વેદના છે કે વેદનાની સત્તામાં જ્ઞાન છે. અનુભવનો વિષય થોડો સૂક્ષ્મ છે, વિચારનો વિષય સ્થૂળ છે, જ્યારે અનુભવનો વિષય સૂક્ષ્મ છે. તો જ્યારે અસાતા વેદાય છે પછી તો એ પ્રયોગ સાતામાં પણ કરી શકાય છે, પણ જેને શરૂઆત કરવી છે એને સાતાની અંદર એ પ્રયોગ એટલો સુગમ નથી, એટલે શરૂઆત એને અસાતાથી કરવી છે. અને અસાતા તો આવવાની જ છે, અત્યારના શરીરોમાં અસાતા ન આવે એવું ભાગ્ય જ કોકનું શરીર હશે, લગભગ તો ક્યારેક ને ક્યારેક તો અસાતા આવે ને આવે આવી જ જાય છે.
એટલો વખત રાજવાની, એટલો વખત રાજવાની
એવું છે. કે પ્રયોગ કરવા માટે પ્રયોગનું સાધન તો હોવું જોઈએ. હવે અહીંયા તો શું છે કે પ્રશ્ન એક પર્ટિક્યુલર આસ્પેક્ટ ઉપર છે કે શરીરથી જુદું પાડવું એક પર્ટિક્યુલર પ્રશ્ન છે, નહીતર તો રાગમાં આકુળતા છે અને એ સદાય ચાલુ છે. એટલે એને રાહ જોવી ન પડે, રાગને જ્ઞાન જુદા છે એને જુદા પાડવા માટે. અને ભેદ જ્ઞાન તો ક્યાંથી શરૂ કરવાનું હોય છે કે રાગ અને જ્ઞાન જુદા છે. સોગાનીજી ક્યાંથી લીધું? જ્ઞાન અને રાગ જુદા છે ત્યાંથી શરૂ કરી લીધું. અને કોઈ પણ જીવ ત્યાંથી શરૂ કરે ત્યારે એને કોઈ સાધનની રાહ જોવી પડતી નથી, કેમ કે રાગ અને જ્ઞાન સદાય મોજુદ છે. પણ અહીંયા એક પ્રશ્ન નથી, આખો તો પ્રશ્ન નડીને વાત ચાલે છે. તો જ્યારે શરીરથી જુદો પોતાનો અનુભવ કરવો છે અને એ અનુભવ થતો નથી એવી પરિસ્થિતિ છે, ત્યારે આ પ્રયોગ અશાતાના કાળે શરૂ કરવો એમ કેમ છે? બાકી તો સાતાના કાળે પણ થઈ શકે છે. એટલે સાતા ને અશાતા બેમાંથી એક તો બુદ્ધિમાન હોય હોય ને હોય, એટલે એમાં કઈ સાધનને રાહ જોવાનો સવાલ નથી. પણ શરૂઆત કરવા વાળાને કોઈ એક તબક્કાથી શરૂઆત કરવી પડતી હોવાથી એટલી વાત કહેવી જોઈએ કે તું અશાતાથી શરૂ કર. જ્યારે જ્યારે તને અશાતા થાય અથવા અશાતા વેદા, ત્યારે પોતાના અનુભવને તપાસવો છે. તપાસવો છે એટલું જ નહીં પણ બારીકાઈથી તપાસવો છે, સૂક્ષ્મતાથી તપાસવો છે કે જ્ઞાનની સત્તામાં આ વેદનાનો પ્રવેશ છે કે નહીં, અને શરીરની જે પર્યાય અશાતા એમાં જ્ઞાનનો પ્રવેશ છે કે નહીં, આની ઊંડી તપાસ કરવી છે. જ્ઞાનીઓએ સત્પુરુષોએ આપણને એ વાત સ્પષ્ટ કરી દીધી છે કે જળ અને ચૈતન્ય બંને ભિન્ન જાતિના પદાર્થો હોવાથી જે શરીર જળ છે એની પર્યાયમાં ચૈતન્ય એવો આત્મા નથી, ને ચૈતન્યની જ્ઞાનની પર્યાયમાં શરીરની જળ પર્યાય નથી. તો આપણી પાસે એ વાત તો અજાણી નથી, વિચારથી સંમત કરી છે એટલે એ વાતથી આપણે અજાણ્યા નથી. પણ અનુભવ નથી થતો એ વાતમાં, વાત સમજણમાં આવે છે પણ અનુભવમાં આવતી નથી. તો અનુભવ કેમ કરવો એ અહીંયા પ્રશ્ન છે કે અનુભવ કરવો હોય ત્યારે અનુભવ થઈ રહ્યો છે એ અનુભવની અંદર ભૂલ ક્યાં થઈ રહી છે એટલું તપાસવું રહે છે. ભૂલ કેવી રીતે જડે તપાસો, તો ભૂલ જડે વગર તપાસે, ભૂલ જડે નહીં. જ્યાં પણ ભૂલ થઈ હોય ત્યાં એ સંબંધીની તપાસ કરવી આવશ્યક છે. પોતાના અનુભવને તપાસે અને એમાં જ્ઞાનને, જ્ઞાનના અનુભવને પણ અનુભવે અને વેદનાના અનુભવને પણ સમજે, જાણે કે એકબીજાનો એકબીજામાં પ્રવેશ છે કે નહીં. જ્યાં સુધી એને એ ભૂલ ન જડે ત્યાં સુધી એનું બારીક અવલોકન ચાલુ રાખે. વસ્તુ સ્થિતિ જે જ્ઞાની પુરુષે કહી છે એમાં તો ફેર નથી, એમાં તો શંકા નથી, એનું નામ સમજણ આપણે કહીએ છીએ. પણ અનુભવ નથી તો એ વસ્તુ સ્થિતિ જ્યાં સુધી ન અનુભવાય ત્યાં સુધી પોતાને ભૂલને તપાસવા માટે ઊંડે ઉતરે, તપાસણી ચાલુ રાખે, બસ એમાંથી જ્ઞાન તે વેદના નથી ને વેદના તે જ્ઞાન નથી એ વાત વસ્તુ સ્થિતિ હોવાથી એને અનુભવમાં આવ્યા વિના રહેશે નહીં, અવશ્ય અનુભવમાં આવશે.
અને શ્રદ્ધાની કમજોરી કરવા શું કરાય? આજે પોતાનો માટે ધર્મ નથી આવતો,
શ્રદ્ધાની વિપરીતતા પણ હોય શકે અને પુરુષાર્થની પણ વિપરીતતા હોય શકે. કમજોરી ન લેવી પણ વિપરીતતા લેવી, વિપરીતતા એ મોટો દોષ છે અને કમજોરી તે નાનો દોષ છે. દોષ મોટો હોય એને નાનો ગણવો એ તો અન્યાય છે. જેવડો દોષ છે એવડો સમજીને એની ગંભીરતા આવવી જોઈએ. શ્રદ્ધા થઈ હોય તો શરીર થી જુદો અનુભવ થયા વિના જે શરીર નો એકત્વ અનુભવ થાય છે શરીર સાથે વેદનાના કાળમાં એ સ્પષ્ટ કરે છે કે હજી શ્રદ્ધા થઈ નથી. તો શ્રદ્ધા થઈ નથી એનો અર્થ કે શ્રદ્ધા વિપરીત છે. સાચી શ્રદ્ધામાં બે પડખા છે, એક શ્રદ્ધા અવળી અને એક શ્રદ્ધા સવળી. એટલે એની શ્રદ્ધા અવળી છે એમ સમજવું, એટલે શ્રદ્ધા ઊંધી છે એમ સમજવું એ મોટો અપરાધ છે.
દર વખતે દિલમાં જ્યારે જ્યારે આ
અને અત્યંત મંદ થાય તો એનો ઉપશમ પણ થઈને દર્શન થઈ શકે છે. પણ એ તો વ્યક્તિગત રીતે પોતે વિચારવાનું છે કે પોતે ક્યાં આવ્યું છે, પોતે ક્યાં છે એ પોતાને પોતાની તપાસ કરીને એ તો વ્યક્તિગત પોતે જ નિર્ણય કરવો પડે છે.
મારી ક્યાં કમજોરી ચાલી રહી છે, ક્યાં મારો બળ નથી,
હા એ પોતાના પોતામાં તપાસ કરે તો ખબર પડે એવું વિષય છે.
તપાસવાનું કીધું એ જ્ઞાનીના વચનના વિશ્વાસના આધારે કરવું કે પોતાની મધ્યસ્થ બુદ્ધિના આધારે
કરવું,
પોતાની અવલોકન શક્તિમાં પોતે પોતાની મેળે નહીં કરવું.
એને કાર્ય પદ્ધતિ જો બરાબર સમજાણી હોય તો એ જ સત્પુરુષનો આજ્ઞા છે. આજે જેવી યથાર્થ કાર્ય પદ્ધતિ છે તેવી જ સત્પુરુષની આજ્ઞા છે. એટલે નિમિત્તથી કહો તો સત્પુરુષના વચનથી, ઉપાદાનથી કહો તો પોતાને સ્વતંત્ર સમજણથી એવી રીતે લાગુ પડે છે.
સત્પુરુષ તો કરી છે, પોતાની કમજોરી છે સારી વાત બધા ઘણા કહેતા
જ્ઞાની કહે છે પણ પોતે એ વાતને અસર પોતાને નથી આવતી તો ત્યાં દર્શન મોહ તીવ્ર છે. કમજોરથી પણ તીવ્ર છે. સાચા દેવ ગુરુ શાસ્ત્ર મળવા છતાં અથવા સત્પુરુષ આદિ યથાર્થ નિમિત્તો મળવા છતાં પણ જો આ જીવ પોતાનું હિત સાધતો નથી તો દર્શન મોહનો બળવાનપણો છે એમ સમજવા યોગ્ય છે. દર્શન મોહ હળવો થઈ ગયો છે, કમજોર થયો છે એમ સમજવા યોગ્ય નથી, પણ દર્શન મોહ બળવાન છે એમ સમજવા યોગ્ય છે. નહીતર આવા નિમિત્તો મળતા તો કામ થવું જોઈએ. પણ કેમ થતું નથી કે દર્શન ન મળવાનું છે, દર્શન નો તીવ્ર છે માટે કામ થતું નથી, એમ વાત છે.
વરણ આપવા માટે
દ્રષ્ટિને ફળ જણાતા એકત્વ નિયમથી થાય છે એટલે પરને જાણવાનું બંધ કરવું અથવા પરને જણાતું નથી તેમ કહેવું, પર જણાતું નથી તેમ કહેવું તેમાં શું દોષ છે? કારણ શાસ્ત્રમાં મિથ્યા દ્રષ્ટિને જ ઉપદેશ છે. હવે પ્રશ્નની અંદર સમજણનો ક્યાં ફરક છે એ વિચારવાનો છે કે મિથ્યા દ્રષ્ટિને પર જણાતા એકત્વ નિયમથી થાય છે, પણ કોને? કે જેને મિથ્યાત્વ છોડવાનો પ્રયત્ન નથી તેને. પ્રયોગ ક્યારે થાય છે? કે જ્યારે પોતે પરિણમે છે ત્યારે પ્રયોગ થાય છે. તો એને એકત્વ થાય છે એમાંથી જુદા પડવાનો પ્રયત્ન હોવો જોઈએ ને. એકત્વ થાય છે ત્યાં પ્રયત્ન કરશે? અથવા એમ કલ્પી લઈએ કે પર જણાતું નથી, પર જણાતું નથી, પર જણાતું નથી એટલે કઈ પર જણાતું બંધ થઈ જશે ને? કે પર જણાવવાનું બંધ તો થશે નહીં અને એકત્વ થવાનું પણ બંધ થશે ને. એટલે એમ અધરથી લેવાનો વિષય નથી. પર જણાતું નથી તેમ કહેવું તેમાં શું દોષ છે? પણ આ કહેવાનો ચીજ છે કે પરિણમવાનો વિષય છે? કહેવાની ચીજ છે, કહેવા માત્ર છે કે એનું પરિણમન કરવાનું છે? પરિણમવાનું પરિણમન થવું જોઈએ. તો એ પરિણમન ક્યારે થાય? કે એકત્વ છોડે તો. એકત્વ થાય છે ત્યાંથી એકત્વ છોડવું છે કે એકત્વ નથી થતું ત્યાંથી એકત્વ છોડવું છે? જ્યાં ગાંઠ પડે છે ત્યાંથી ગાંઠ ખોલવાની છે? એકત્વની ગ્રંથિ છે એને ગ્રંથિ કહી છે. ગ્રંથિ ભેદ ક્યાંથી કરવાનો છે? કે જ્યાં ગ્રંથિ પડી છે ત્યાંથી જ ગ્રંથિ ભેદ કરવાનો છે. માટે અધર ચેન નહીં કે પર જણાતું નથી, પર જણાતું નથી એટલે એકત્વ મટી જાય છે. પ્રકાશક પણ એ તો વસ્તુ સ્થિતિ છે, એ કઈ મટી જાય કલ્પના કરવાથી? પણ જણાતો નથી એવી કલ્પના કરો એટલે કઈ સ્વપર પ્રકાશક પણ બંધ થઈ જાય? એ બંધ તો નહીં થાય. એકત્વ કેમ થઈ રહ્યું છે? પરમાં કેટલો રસ પડ્યો છે, કેટલી સુખ બુદ્ધિ થઈ ગઈ છે તેથી એકત્વ થાય છે? એ પોતાના અનુભવને તપાસીને એનો એનો એની તપાસ કરીને જાંચ કરીને એનો નિર્ણય કરે તો હળવો પડે. હળવો પડે તો છૂટે, પણ એ સંબંધીનો વિચાર પણ ન કરે. પણ જણાતું નથી એવી કલ્પના કર્યા કરે તો કઈ પણ જણાતું બંધ થાય ને એકત્વ થતું પણ બંધ થાય ને?
એના પરિણામમાં જે ભાવ છે એ ગુણદોષ.
ખરેખર તો ગુણદોષ તો અવસ્થામાં જ થાય ને. પ્રથમ તો શબ્દ છે, શબ્દ ને પર્યાય છે. આત્માને એમાં ગુણદોષ નો પ્રશ્ન અંતર ક્યાં છે? ગુણદોષનો પ્રશ્ન તો સમજણમાં ગેરસમજણ કે વિપર્યાસ થાય, જ્ઞાનનો વિપર્યાસ થાય તે દોષ છે, શ્રદ્ધાને વિપર્યાસ થાય તે દોષ છે, એ દોષ છે. પ્રથમવાર જ્યારે સ્વરૂપનો નિર્ણય કરે છે કે આ હું છું, તેવો નિર્ણય કોના આધારે કરે છે? અથવા તો પરિણામમાં એવો શું ફેરફાર થાય છે કે જેના આધારે નિર્ણય થાય છે? સંવાદ જયારે સ્વરૂપનો નિર્ણય કરે છે કે આ હું છું, ત્યારે નિર્ણય જ્ઞાન જ્ઞાનના આધારે પોતાના આધારે કરે છે. આ નિર્ણય રાગના આધારે પણ નથી અને નિમિત્તના આધારે પણ નથી, પણ જ્ઞાન પોતાનો નિર્ણય પોતાના આધારે કરે છે. અને એવું જ્યારે જ્ઞાન પોતાના આધારે નિર્ણય કરે છે ત્યારે એવો નિર્ણય ક્યારે પણ એને કર્યો નથી. જ્ઞાનના આધારે જ્ઞાન સ્વભાવનો નિર્ણય, જ્ઞાન લક્ષણના આધારે જ્ઞાન સ્વભાવનો નિર્ણય ક્યારે પણ નહીં કર્યો હોવાથી એવા નિર્ણયનો ઉપયોગ જે છે એ ઉપયોગ ક્યાં જશે કે એ ઉપયોગનું લબ્ધ થશે, એની એક પરિણતિ થશે. અને એ પરિણતિ પાછળ એ ઉપયોગને ઉત્પન્ન કરશે. પરિણતિ ઉપયોગને ઉત્પન્ન કરે, ઉપયોગ પરિણતિને ઉત્પન્ન કરે. આવું જે પરિણામનું વિજ્ઞાન છે એની શરૂઆત સ્વરૂપ નિશ્ચયથી થાય છે. એટલે એ ફેરફાર પરિણામની અંદર થાય છે. અને જીવનું અનાદિથી જે પરમા સુખ બુદ્ધિનું જે લબ્ધ છે એ લબ્ધમાં ફેરફાર થાય છે. એવો નિર્ણય થયા વિના પણ માણસ વિચાર તો કરે છે કે હું અનંત સુખનું ધામ છું, મારામાં અનંત અનંત સુખ ભરેલું છે, એવો વિચાર બેકાર જાય છે કે નહીં? શા માટે બેકાર જાય છે? કે એ વિચાર રાગના આધારે થયેલો હોવાથી એનું લબ્ધ ઊંધું નથી થયું, એની પ્રાપ્તિ નથી લબ્ધ જ્ઞાનમાં. જ્ઞાનના આધારે જે નિર્ણય થયો એનું જે લબ્ધ થાય છે એની પરિણતિ ચાલે છે. અને એ પરિણતિ એટલે તે સ્વરૂપ મહિમા દીધો અહીંયા નિર્ણય વખતે, એ નિર્ણય મહિમાની પરિણતિ ચાલે છે. એવું નથી કે જેને સ્વરૂપ નિર્ણય થાય એને બીજા ઉદયના કાર્યો ન હોય, એને પણ પોતાના પૂર્વકર્મ અનુસાર ઉદય અને ઉદયના કાર્યો હોવા છતાં એની મહિમાની પરિણતિ છૂટતી નથી જે નિર્ણય આશ્રિત થઈ છે તે. અને એક પરિણતિ એના ઉપયોગને ઉત્પન્ન કરી દેશે એકવાર, એટલે મહિમા આવતા આવતા એમ કહીને અનુભવ થશે, સંગીત દર્શન થશે. એ એટલા માટે કે એની પરિણતિ થઈ ગઈ છે. પૂજ્ય બહેનશ્રી ઘણી વાર ચર્ચામાં એ વાત કહેતા કે મોક્ષને પરિણતિ થવી જોઈએ, પરિણતિ થઈ જવી જોઈએ. આને એટલા વિચાર કર્યા કરે પણ પરિણતિ ન થાય તો શું કામ આવે? પરિણતિ બીજી ઊંધી ચાલે છે, સંસારના મહિમાને સંયોગના સુખને પરિણતિ ચાલે છે. પછી તો બધા વિચાર બેકાર જ જવાના છે, એ તો તેના વિચાર કામના નહીં લાવે. એટલે પરિણતિ થાય એટલે ઊંડે સુધી રસ આવે તો કામ થાય છે, નિર્ણયના કાળમાં બને છે.
ખબર કેવી રીતે ઉપલબ્ધ છે કે અંદર એનો કઈ સંસ્કાર પડતો છે એની ખબર કેવી રીતે પડે?
પોતાના ઘરની ખબર પાડવી છે કે પોતાના ઘરમાં કામ થતું હોય કેવી રીતે ખબર પડે? એના ઘરમાં તો માળા પણ છે, અમને કેવી રીતે ખબર પડે? પણ તમારા ઘરમાં કામ થાય છે એનો પ્રશ્ન તમે પૂછો છો, એ પ્રશ્ન એના જેવો છે કે મોઢામાં સાકરનો વાંદરો મૂક્યા પછી ગળ પણ કેવું હોય? મને કોઈક સમજાવો કે ગળપણનો સ્વાદ કેવો હોય? મારા જીભ ઉપર સાકરનો ટુકડો છે પણ મને ગળપણ સમજાતું નથી. બહુ સારી વાત છે, કોઈને સ્વાદ આવતો હોય તો એ પૂછે તો બરાબર છે, પણ પોતે સ્વાદ લઈ અને સ્વાદ સમજાવવા માટેનો પ્રશ્ન કરે એના જેવી વાત છે. કાર્ય નથી થતું તો ઉપલબ્ધ ચાલે છે, ત્યારે તો કાર્ય થતું નથી. એટલે તો શ્રીમુખજી બહુ સરસ શબ્દો વાંચ્યો છે. સ્વરૂપ નિર્ણયમાં એમણે પ્રતીતિ નો શબ્દ વાંચ્યો 751 માં, સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ. જ્ઞાન એક પ્રતીતિ આવે છે અનુભવાંશ પરથી. અનુભવાંશ એટલે જ્ઞાન લક્ષણ કોણ, અને એ સ્પષ્ટ છે એટલે સ્પષ્ટ અનુભવાંશે જે પ્રતીતિ આવી. તો પ્રતીતિ આવી એમ પૂછવું પડે કે ઉપલબ્ધ ઉપલબ્ધ ચાલે છે કે પરિણતિ થઈ છે. પરિણતિ ચાલે અને પરિણતિનો પ્રશ્ન પૂછવો પડે. કેવી રીતે પૂછે? જાગૃતિ છે ત્યાં તો સાવધાની ને જાગૃતિ છે. તો જાગૃત માણસ એમ પૂછે કે હું ઊંઘું છું જાગું છું. સપનાવાળો પૂછે કે હું ઊંઘું છું જાગું છું. પણ જાગતો કેમ પૂછે કે હું જાગું છું કે ઊંઘું છું? આ તો જાગૃતિ નો વિષય છે.
ઊંડો ઉતરે છે કે નહીં ખ્યાલ નથી આવતો, એને ખ્યાલ એમ બંધાઈ જાય છે. જાણે કે હું ઊંડો ઉતરું છું, મને યાદ રહી ગયું છે, મને હું બહુ ખ્યાલમાં છે. તો એને જે ખ્યાલ કેમ નથી આવતો એમાં
શું છે કે બફમમાં તો અનંતકાળ કાયદો છે. એવી રીતે બફમમાં બફમમાં જ કાયદો છે. પણ એને જે શંકા પડી કે આ ઉપલબ્ધ ઉપલબ્ધ ચાલે છે કે પરિણતિ થઈ છે, એ જ બતાવે છે કે પરિણતિ નથી થઈ. એ પ્રશ્ન જ બતાવે છે કે ઉપલબ્ધ ઉપલબ્ધ ચાલે છે.
પરિણતિ અને ઉપયોગ ના તફાવત ને જરા, પરિણતિ અને ઉપયોગ એના તફાવત ને જરા સ્પષ્ટ.
જેમ કે એક માણસને ઘણો આઘાત લાગ્યો છે, ત્યારે શોકમાં ડૂબી જાય છે. માણસને આઘાત લાગે છે, કોઈ પ્રસંગ બની જાય કે જેને એને ખૂબ શોક, એ શોકની પરિણતિ થઈ જાય છે. પરિણતિ શેનાથી થાય છે? તીવ્ર રસે કરીને થાય છે. કોઈ પણ વિષયમાં તીવ્ર રસ થવાથી એની પરિણતિ ચાલુ થઈ જાય છે. તો આઘાતની જે દુઃખની પરિણતિ છે એને મટાડવા માટે કુછ કૃત્રિમ ઉપાય કરે કે ચાલો મીઠાઈ ખાઈએ એ જરા આનંદ આવે. પછી મીઠાઈ ખાતા ખાતા એની પરિણતિ કઈ દુઃખની ચાલી જાય. કઈ ભલે ભાવતી મીઠાઈ ખાય તો રસદ ના આવે એને ખાવાનું. વિપરીત પ્રયોગ કરે તો પણ એ પરિણતિનું બળવાન પણ એટલું છે કે ઉપયોગ બેકાર જ જાય. આ નિયમ છે. એટલા માટે શૂન્ય દ્રષ્ટિને જે પરિણતિ થઈ ગઈ છે એટલે લડાઈનો ઉપયોગ બેકાર થાય છે. લડાઈ લડે છે કે નહીં શૂન્ય દ્રષ્ટિ, એનો ઉપયોગ બેકાર થાય છે. બંધન કેમ નથી? પરિણતિ એની બીજી છે, સ્વરૂપની પરિણતિ છે એના ઉપયોગને નિષ્ફળ કરે છે. વિરુદ્ધ ઉપયોગને, અનુકૂળ ઉપયોગને તો પરિણતિમાં વૃદ્ધિ જ થાય છે પણ વિરુદ્ધ ઉપયોગ બેકાર જાય. એવી જ રીતે મિથ્યાત્વની સ્થિતિની અંદર આત્માનો વિચાર કરે પણ પરિણતિ નથી એટલે કામ જાય, બેકાર જાય છે. વિચાર એનો ઉપયોગ ન કામ જાય છે, કામ નથી લાગતો. તો ઘણા ધ્યાનમાં બેસે છે, હું એ જ છું, શુદ્ધ છું, આનંદ રૂપ છું, ધ્રુવ છું, અપરિણામી છું, પૂર્ણ છું, અભેદ છું, બધું ન કામ જાય છે. કેમ કે પરિણતિ નથી એની પાસે. શું કામ લાગે? પરિણતિ કરતા પણ ઉપયોગ તો એની પરિણતિ થઈ જાય, પટાઈ જાય. શક્તિ રસમાં છે. રાગનો અંશે અભાવ કરીને નિર્ણય કરે છે તો ત્યાં અનુભવ તો થયો નથી. તો અંશે અભાવ કરીને એમ કહેવાનું શું કારણ છે? આ 144 પ્રવચનમાં છે કે ત્યાં સ્વસન્મુખ થયો છે. સ્વસન્મુખતામાં એ નિર્ણય થયો છે. જ્ઞાન સ્વસન્મુખ થઈને એનો નિર્ણય કરે છે. અને રાગનો આધાર અનાદિથી જે લઈને પરિણમતું એવું જ્ઞાન હતું એ રાગનો આધાર છોડીને સ્વયંના આધારે નિર્ણય કરે છે. એ બે મુદ્દા ઉપર ગુરુદેવશ્રીએ એ શબ્દનો પ્રયોગ કર્યો છે ત્યાં, કે રાગનો અંશે અભાવ કરીને આવો નિર્ણય કરે છે, અને એ નિર્ણયને અહીંયા યથાર્થ નિર્ણય કર્યો છે. એ નિર્ણય છે એ પક્ષાંતિક્રાંત દશાને ઉત્પન્ન કરનારો નિર્ણય છે, સ્વામીને ઉત્પન્ન કરનારો નિર્ણય છે. નિયમથી એ કારણ ગણવામાં આવ્યું છે, એટલે શ્રીમદજીએ તો એને એક પ્રકારનું સંકેત જ કીધું છે. સમ્યક સન્મુખની દશાને એક ન્યાયે સંકેત જ કહ્યું છે, સંકેતનું કારણ જોઈને, અને એ કારણ વિના કાર્ય થતું નથી. એ ક્રમ નિયમનો સિદ્ધાંત છે ત્યાં, એ નિયમથી આવો જ ક્રમ હોય, આ ક્રમ વિના અક્રમે કોઈ કાર્ય થાય એવું બનતું નથી કોઈ પણ જીવને. છેલ્લો પ્રશ્ન છે, નિર્ણય થયા પૂર્વે ઉપયોગ મુમુક્ષુ જીવને કયા પ્રકારે ચાલે છે? પ્રશ્ન એમ છે, પ્રશ્નને વધારે સ્પષ્ટ થવો અહીંયા જરૂરી છે, કે નિર્ણય થયા પૂર્વે ઉપયોગ તો અનેક પ્રકારે ચાલે, પણ અહીં પ્રશ્ન શું પૂછવો છે એ વધારે સ્પષ્ટ થવો જરૂરી છે. તમારો શું પ્રશ્ન શું પૂછવો છે?
એની પહેલા તો ચિંતા કેવા હોય એના પરિણામમાં?
હા, એમાં શું છે કે એની પહેલાના ચિહ્નોમાં આત્મજાગૃતિ ઘણી હોય, પોતાના હિતની જાગૃતિ ઘણી હોય, જાગૃતિનું ખાસ ચિહ્ન છે. પછી વૈશ્વીના શબ્દોમાં કહીએ તો લગ્નનું ચિહ્ન ખાસ છે, અથવા તો ઉપયોગમાં ધ્યેયને છોડ્યા વિના પ્રવૃત્તિ છે, એટલે કે ધ્યેય શૂન્ય પ્રવૃત્તિ નથી. આ એક બહુ મહત્વનો વિષય છે. મુમુક્ષુ જીવ ધાર્મિક પ્રવૃત્તિમાં અનેક પ્રકારની વિધેય પ્રવૃત્તિ કરે છે, પૂજા, મુક્તિ, શાસ્ત્ર સ્વાધ્યાય અને બીજી પણ અનેકવિધ પ્રવૃત્તિ, ત્યાગ વૈરાગ્ય હોય ગમે તે વગેરે, તો પણ ધ્યેય શૂન્ય છે કે જેની સાથે ધ્યેય છે એવી છે, આટલો વિચાર કરવાનો છે. અહીંયા નિર્ણય થયા પહેલા જો ધ્યેય શૂન્ય પ્રવૃત્તિ છે તો એનો કોઈ અર્થ નથી, તો એ વૃદ્ધિ થઈ જશે, જીવને પરિણામ કરવાની ટેવ થઈ જશે, વૃદ્ધિ થઈ જશે. કે બધું રોજ આપણે એક કલાક શાસ્ત્ર સ્વાધ્યાય કરવો, ચાલો રોજ કરીએ છીએ, વર્ષો ગયા, પરિણામ શું? પરિણામ કાંઈ નથી. કારણ શું? કે ધ્યેય શૂન્ય પ્રવૃત્તિ કરી છે, એટલે ધ્યેયને વળગીને જો ઉપયોગ ચાલતો હોય એટલે કોઈ પણ પરિણામની પ્રવૃત્તિ થતી હોય તો એ નિર્ણય સુધી આવશે. પણ જો દેશની પ્રવૃત્તિ હશે તો ગમે તેટલો તત્વજ્ઞાનનો અભ્યાસ કરશે તો પણ એ નિષ્ફળ જશે, કેમ કે એ લક્ષ્ય વગરનું બાણ છે. અંધારામાં ફાયરિંગ ગમે તેમ કરો એનો કઈ અર્થ એટલે ધ્યેયને વળગીને જે પરિણામ ચાલે છે એમાં જાગૃતિ આવે છે, એમાં લગ્ન ઉત્પન્ન થાય છે, એમની એની ભાવનાનો પ્રકાર જુદો છે, એની જિજ્ઞાસાનો પ્રકાર પણ જુદો છે. એટલે આખી લાઈન પહેલેથી જ જુદી છે, શરૂઆતથી જ જુદી છે. એવી એક વ્યવસ્થિત પરિસ્થિતિ છે, એ વ્યવસ્થા અનુસાર ચાલે તો જીવને કાર્ય શુદ્ધિ અવશ્ય છે, અને ઉભામળે ચાલે તો કઈ કામ સદાય જાય એવું તો કઈ નથી. એટલે જે રીતે મહાપુરુષોએ તો અનુભવથી એ વાતો બધી કહી છે, જે સૂત્ર સિદ્ધાંતો કયા એ તો પોતાના અનુભવમાં આવેલી વાતો કહી છે, અને અનુભવથી જ એને સિદ્ધિ કરી છે. પછી બિન અનુભવી એમાં ફેરફાર કરવાથી કેવી રીતે સફળતા મેળવી શકે પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. અને આ તો એક વિજ્ઞાન છે ને, તો વિજ્ઞાનમાં બે રીતે કામ કેવી રીતે થાય? ગુરુદેવ શેરાનો દ્રષ્ટાંત શા માટે આપતા હતા? ભલે રોજ લોકો કરે છે ઘરમાં, પણ એક વિજ્ઞાન છે, એની વિધિથી જ થાય. બીજી રીતે કરવા જાય તો બધું બગડે. એમ અવિધિ કામ કરવા જતા જે કઈ પોતે ધાર્મિક પ્રવૃત્તિ કરે છે એનો અહમ પણ આરોગ્ય રહેશે ને, કેમ કે પર્યાય દ્રષ્ટિકોણ તો એનો ઉભું છે. એટલે પર્યાયનો અહમ પણ આવશે, કેમ કે પર્યાયમાં ફેરફાર થયો ને વિશિષ્ટતા. પહેલા અધાર્મિક પરિણામો હતા, હવે ધાર્મિક પરિણામો કરવા માંગે પ્રવૃત્તિના. તો હું આ કરું છું એવું અહમ પણ થશે. શાસ્ત્રનો ઉઘાડ વધશે તો એમાં અહમ પણ આવશે, અને કશાયની મુદ્દતા થશે તો એનું અહમ પણ આવશે. મુખ્ય જે કામ કરે છે શ્રદ્ધા તો ઊંધી પડી છે, એ તો એને ખબર નથી દર્શન મોતી રોટીઓ આવ્યા હવે. કશાય મંદ થયો તો પણ દર્શન મોતી રોટીઓ, જ્ઞાનનો ઉઘાડ લીધો તો પણ દર્શન મોતી રોટીઓ, કેમ કે પર્યાય નો પણ ઉઘાડ એમ તો ખબર નથી હોતી. સંતોષ પકડાશે એ પણ દર્શન નું નિતીવ્રતાનો સૂચક ચિહ્ન છે. અને એ સંતોષ પણ આવ્યા વિના રહેશે જ નહીં. એટલે વ્યવસ્થિત જો કામ થાય તો કામ થયા વગર રહે નહીં. અવ્યવસ્થા એ કામ કરે તો કોઈ દિવસ થાય નહીં, અનંતકાળે પણ ન થાય.